એક દિવસ પરદેશના બધા પંડિતોએ માગણી કરી, અમે સૌ એક દિવસ કુલપતિ શ્રી કણવના જ્ઞાનનો લાભ લેવા માંગીએ છીએ. હા, આજ આપણને કુલપતિ સંબોધન કરે. સૌએ આ માંગણીમાં સૂર પુરાવ્યો. કણવની પ્રતિભાના જપકારા તેમણે જોયા હતા. આજ તેઓ ઈશ્વરદત્ત બુદ્ધિશક્તિનો રસ ધોધ ઝીલવા માંગતા હતા. પંડિતો, કણવે તેમને સહજ એવી નમ્રતાપૂર્વક કહ્યું, પ્રવચન કરવાની મારી ઈચ્છા નથી. અમારા શાસ્ત્રો કહે છે, અંતાય બહુવાદિનમ અંતાય મુકમ. મર્યાદિત જગતમાં રમતી બુદ્ધિ બોલકી હોય છે, અનંતની આંગણે તે મુક બની જાય છે. કુલપતિજી, શાસ્ત્રને આગળ કરી આપ છટકવાનો પ્રયત્ન કરો તે નહીં ચાલે. આપની જ્ઞાન સરવાણીનો લાભ અમને ન મળે? ગુરુદેવને બોલતા કરવાનો માર્ગ હું બતાવું. એક ખૂણે બેસી વિદ્વાનો અને સાધકોની ચર્ચા એક ધ્યાન બની સાંભળતા મહારાજ ભરતે ઊભા થઈ કહ્યું, કહો મહારાજ, ગુરુદેવના અંતરની ચાવી આપની પાસે અવશ્ય હશે. આપ કહો તેમ કરવા અમે તૈયાર છીએ. અમારે કોઈ રીતે કુલપતિજીના અગાધ જ્ઞાનનો લાભ લેવો છે. એક સામટા થોડા પંડિતો બોલી ઉઠ્યા, તત્વજ્ઞો, ગુરુદેવે વ્યાખ્યાન કરવાની અનિચ્છા દર્શાવી છે, ચર્ચા કરવાની ના નથી કહી. જિજ્ઞાસુઓ ચર્ચા ઉપાડશે તો ગુરુદેવ તેમાં ભાગ લીધા વિના નહીં રહે. ચર્ચાનું ધોરણ નક્કી કરવાનું આપના જ હાથમાં છે. મહારાજ ભરતે કોઈને માઠું ન લાગે તે રીતે ચર્ચાનું ધોરણ ઊંચું રાખવા સૂચવ્યું. કુલપતિજી, ધર્મનો આદર્શ શો? એક પંડિતે ચર્ચાનો પ્રારંભ પ્રશ્નથી કર્યો, પ્રત્યેક વ્યક્તિને ધર્મભાવથી ભાવિત કરવી તે ધર્મનો આદર્શ. પણ ધર્મનો આદર્શ સમજવા તેનું સ્વરૂપ સમજવું જોઈએ. ધર્મ અભ્યંતર ગતિ કરે ત્યારે તપ, સ્વાધ્યાય, શૌચ ઇત્યાદિ વિકસે. તેની સાથોસાથ ધર્મ બાહ્ય વ્યવહારમાં પણ અનાયાસે પ્રસરે. તેમાં સત્ય, અહિંસા, આસ્તેય, બ્રહ્મચાર્ય પ્રતિ ગતિ થાય. ધર્મના આ આદર્શને જે પોતાના જીવનમાં મૂર્તિમંત કરે તે કોઈને ધર્મભાવથી ભાવિત કરવા પ્રયત્ન ન કરે ત્યારે ધર્મનો આદર્શ જાણે દેહ ધરીને પૃથ્વી પર વિચરતો લાગે. કુલપતિ કણવે સંપ્રદાય અને વાડાની સંકુચિતતાથી પર એવા સર્વભૌમ ધર્મનો આદર્શ રજૂ કર્યો. કુલપતિ કણવ ઉચ્ચ કક્ષાએથી વાત કરી રહ્યા હતા ત્યારે કેટલાક શ્રોતાઓ પોતાનો કોઈ જુદો મુદ્દો રજૂ કરવા ઊંચા નીચા થતા હતા. ચકોર કુલપતિની દ્રષ્ટિ એ લોકો પર પડી. કર્ણવે હોઠ પર સ્મિત આણી કહ્યું, કેટલાકને ઘરે મારી વાત સહજપણે ઉતરતી નથી લાગતી, આપણે તેમના દ્રષ્ટિબિંદુ સમજીએ. કુલપતિ કણવે શ્રોતા વર્ગ પર પ્રશ્નસભર દ્રષ્ટિ ફેરવી. ત્યાં તો શ્રોતાઓ વચ્ચે બેઠેલા અસુરરાજ બન્નીપાલ ઊભા થઈ ગયા. તેમના ઊભા થવામાં જ એક પ્રકારનો પડકાર હતો. આવી વિદ્વત સભામાં પડકાર કરવો તે ઠીક નહીં એમ લાગતા બન્નીપાલે મિજાજ શાંત રાખવા મથતા કહ્યું, કુલપતિજી, જીવન આત્મા તત્વને લગતી આપને ત્યાંની જ એક કથા હું મારી વાતના સમર્થનમાં ટાંકવા માંગુ છું. બન્નીપાલ ગિલગમેશે ભારેખમ ચહેરો રાખી કહ્યું, છેલ્લા કેટલાક સમયથી તમે કથા વાર્તા પર ધ્યાન આપવા માંડ્યું છે? ગિલગમેશ, અસુરરાજને નિરુત્સાહિત ન કરો. આપણે તેમનું કથન આદરપૂર્વક સાંભળવું જોઈએ. શાંત ભાવે આટલું કહી કણવ ગિલગમેશ સામે મમતાપૂર્વક જોઈ રહ્યા. તેમના નેત્રોમાંથી જાણે સ્નેહનો પ્રવાહ નીતરી રહ્યો. થોડી વારે રાજા બન્નીપાલે વાત શરૂ કરી. એકવાર પ્રજાપતિએ આત્માનો મહિમા વર્ણવતા કહ્યું, જે આત્મા પાપ મુક્ત, જરા મૃત્યુ શોક ક્ષુધા તૃષા રહિત, સત્કામ અને સત્ય સંકલ્પ કરનાર છે તેને પિચ્છાનવાનો પ્રયાસ કરવો જોઈએ. જે કોઈ આત્માને ઓળખતા શીખ્યો તેની સર્વકામના પરિપૂર્ણ થાય છે. પ્રજાપતિનું આ કથન સાંભળી દેવ અને અસુર બંને બોલી ઉઠ્યા, ચાલો આપણે પણ આત્માને ઓળખવાનો પ્રયાસ કરીએ. આમ કહી દેવોના પ્રતિનિધિ તરીકે ઇન્દ્ર અને અસુરોના પ્રતિનિધિ તરીકે વિરોચન પ્રજાપતિ પાસે પહોંચ્યા. 32 વર્ષ પર્યંત એ બંને પ્રજાપતિ પાસે રહ્યા. આથી પ્રસન્ન થઈ પ્રજાપતિએ તેમને પૂછ્યું, તમે બંને અહીં કઈ ઈચ્છાથી રહ્યા છો? બંનેએ પ્રજાપતિને ઉત્તર આપ્યો, તમે કહો છો કે આત્માને ઓળખે તેની સર્વ કામના પરિપૂર્ણ થાય છે, અમારે આત્માને ઓળખવો છે. જે પુરુષ નેત્રોમાં દેખાય છે તે આત્મા છે, તે અમૃત છે, તે અભય છે, તે બ્રહ્મા છે. પ્રજાપતિએ કહ્યું, જે થાળીમાં ભરેલા પાણીમાં દેખાય છે, જે દર્પણમાં દેખાય છે, તે કોણ છે? બંનેએ પૂછ્યું, એ જ તે સૌમાં અને સર્વત્ર દેખાય છે. પ્રજાપતિએ કહ્યું, પછી ઇન્દ્ર અને વિરોચન બંનેએ પાણી ભરેલી થાળીમાં જોયો, તમને શું દેખાય છે? પ્રજાપતિએ પૂછ્યું, અમે બંને આત્માને જ જોઈ રહ્યા છીએ. નખશિખ પર્યંત અમારી જાતને એ જેવી છે તેવી અમે જોઈએ છીએ. હવે તમે સાફસુફ થઈ સુંદર વસ્ત્રો આભૂષણો પહેરી પાણી ભરેલી થાળીમાં જુઓ, કહો હવે શું દેખાય છે? હવે અમારા આત્મા સુશોભિત દેખાય છે. તો એ જ આત્મા, એ જ અમૃત, એ જ અભય, એ જ બ્રહ્મા છે. પ્રજાપતિએ કહ્યું, અને બંને ઇન્દ્ર અને વિરોચન ત્યાંથી વિદાય થયા. વિરોચને આ વાત અમારી અસુરોની સમક્ષ કરી અને દેહનો મહિમા વધાર્યો. આ દેહની આરપંપારથી જ આ લોક તેમજ પરલોક બંને સુધરે છે. કહી બનીપાલ શ્વાસ લેવા થોભ્યા. રાજા બનીપાલ, તમે 3 મહિના મૂંગા રહ્યા તે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. આવી વાર્તા તમે રોજ સંભળાવી હોત તો જ્ઞાન સત્ર ક્યારનું પૂરું થઈ ગયું હોત. ગિલગમેશ બોલ્યા વિના ન રહી શક્યા. થોડા શ્રોતાઓ હસી પડ્યા. વરી કુલપતિ કણ્વ સંદિગ્ધ દ્રષ્ટિએ ગિલગમેશ સામે તાકી રહ્યા. ઠીક વાર સુધી કાંઈ બોલ્યા નહીં. ગિલગમેશ તોફાન કરતાં પકડાઈ ગયેલ બાળકની જેમ નીચું જોઈ રહ્યા. થોડી વારે કુલપતિએ મુગ્ધ કરી દે તેવું સ્મિત કરતાં કહ્યું, અસુરરાજ, આ કથાના ઉત્તરાર્ધની તમને ખબર નથી લાગતી. ઇન્દ્ર દેવો પાસે જવાને બદલે પ્રજાપતિ પાસે પાછા આવ્યા હતા. ઇન્દ્ર મનનું સમાધાન થતાં તમે વિરોચન સાથે ઘેર ગયા હતા, પાછા કેમ આવ્યા? પ્રજાપતિએ ઇન્દ્રને પાછા આવેલા જોઈ પૂછ્યું. શરીર શણગારવાથી છાયાત્મા અલંકૃત થતો હોય તો શરીર અંધ થાય ત્યારે આત્મા પણ અંધ થાય. દેહનું કોઈ અંગ ખંડિત થાય તો આત્મા પણ ખંડિત બને. શરીરનો નાશ થાય તો આત્માનો પણ નાશ થાય. આ વિધાનમાં મને કશી ભલીવાર નથી લાગતી. ઇન્દ્રએ કહ્યું, કુલપતિશ્રી, તમારી પાસેથી અમારે વાર્તા નહીં નક્કર સત્ય સાંભળવું છે. એક શ્રોતા વચમાં બોલી ઉઠ્યા, દ્રષ્ટાંતને તેની મર્યાદા હોય. દ્રષ્ટાંતને આગળ વધારી વિચારવા બેસીએ તો કંઈક બખડચંતર ઊભું થાય. હું વિરોચનના દ્રષ્ટાંત પરથી એટલું જ કહેવા માગું છું કે તત્વ વિચારણાનું મંડાણ વાસ્તવિક ધરતી પર થવું જોઈએ. જે જગત જોઈ શકાય છે તેની ઉપેક્ષા કરી બ્રહ્મા તત્વ આત્માની હવાઈ કલ્પનામાં વિહરવું નક્કર વાસ્તવિકતાનો ઇનકાર છે. બનીપાલ બોલ્યા, ઠીક કહો છો બનીપાલ, કુલપતિને કોઈકે તો શીખવવું જોઈએ ને. ગિલગમેશ પાછા વચ્ચે કૂદી પડ્યા. સભામાં હાસ્યનું મોજું ફરી વર્યું. કુલપતિ કણવે પણ માથું હલાવી આછું સ્મિત કર્યું. રાજા બનીપાલ પોતાના તાનમાં એવા મસ્ત હતા કે ગિલગમેશના ટીખરની તેમના પર કશી અસર ન થઈ. તેમણે આગળ ચલાવ્યું. કુલપતિ પણ સમાધિમાંથી બહાર આવી આ જગતને ખુલ્લી આંખે જુએ. શું જોવા મળે છે? દેખાય છે સૂર્યની પ્રચંડ શક્તિ, ઝંઝાવતોનો વિનાશક વેગ, સમુદ્રના ભીષણ ગર્જન અને ઉછાર. આ બરોની સમક્ષ બાકીની નિર્ભર સૃષ્ટિ નવી પડતી અને નિરાધાર લાગે છે. જગત પર સામ્રાજ્ય છે બળનું, બળનું એકમાત્ર બળનું જ. માનવ સમાજમાં પણ સૌ બળને ચરણે નમે છે. વિજય છે ત્યાં સમૃદ્ધિ ખેંચાઈને આવે છે. અમે અસુરો સમૃદ્ધિને તુચ્છ કે ત્યાજ્ય નથી માનતા. એનો ઉપભોગ અમારું ધ્યેય છે. હીરા મોતી સુવર્ણના આભૂષણો, ફટાફટ યૌવનવંતી રૂપ સુંદરીઓ, સુવર્ણ થારમાં પીરસાથી સ્વાદિષ્ટ ખાદ્ય સામગ્રીઓ અને રત્નજડિત પ્યાલામાં ભરાતો મધ માત્ર બરવાનના હાથમાં રહે છે. શક્તિમંતને નથી આકાશમાં સ્વર્ગ જોવાપણું કે નથી કલ્પનામાં સરી જતી અપ્સરાઓ પાલો પકડવાપણું. અને કુલપતિજી, સંઘર્ષ જીવનની સાચી નક્કર વાસ્તવિક ભૂમિ છે. વિજેતાને મળતા વૈભવ અને વિલાસ ખરી પ્રાપ્તિ છે. એટલે અમે શક્તિને ઉપાસીએ છીએ, વિજયને ઉપાસીએ છીએ, સૌંદર્યને ઉપાસીએ છીએ. રાજા બનીપાલ, તમારી શક્તિ ઉપાસનાની ચકાસણી ગાલ્વ સમક્ષ થઈ ગઈ. ગિલગમેશે ભારેખમ વદન રાખી કહ્યું. સમગ્ર સભામાં હાસ્યની છોર વહી રહી. હાસ્ય સમ્યું એટલે કુલપતિ કણવે કશો ક્ષોભ અનુભવ્યા વિના કહ્યું, અમે પણ તેને ઉપાસીએ છીએ અસુરરાજ. સમગ્ર શ્રોતાવૃંદના વદન પર આશ્ચર્ય ચિત્રાઈ રહ્યું. સાત્વિકતાના અવતાર કુલપતિ કણવા આ શું બોલે છે? કંઈ સમજાયું નહીં કુલપતિજી. યુવાન યૌવન વિચારક ડેમેટ્રિયસે જિજ્ઞાસુ ભાવે પૂછ્યું. હા, અમે પણ શક્તિ, વિજય અને સૌંદર્યની ઉપાસના કરીએ છીએ, પણ અમારી ઉપાસનાનું સ્વરૂપ જુદું છે. અમારી વિજયની ભૂમિકા જુદી છે, અમારી સૌંદર્યની કલ્પના જુદી છે. રાજા બનીપાલે જે સંઘર્ષની વાત કરી તેમાં સ્પર્ધા, સ્પૃહા અને ક્રૂરતાનું મિશ્રણ છે. બળની ઉપાસના કરનારા એમ કહી શકશે કે તેમનાથી ચડે તેવો બરિયો પ્રતિસ્પર્ધી ક્યારેય ઊભો નહીં થાય? બળના ઉપાસકે સતત જોતા રહેવું પડશે કે સ્પૃહા વિશેષ પ્રકાશ આપે છે કે વિશેષ આગ. સૂર્ય પશ્ચિમે ઢળે છે, સમુદ્રમાં ઓટ આવે છે, પવન પડી જાય છે. પ્રકૃતિનું વાસ્તવિક સ્વરૂપ એ છે. માનવમાં પણ એવું વારંવાર નથી બનતું? કણવ પરભર થંભ્યા. શ્રોતાઓના કાન કણવની વાણી પર મંડાઈ રહ્યા હતા. બળના ઉપાસકોના આવેગની સાથોસાથ અશાંતિ નથી દોડતી? તેમના વિજયની ધજા નીચે જ ભયના ઓછાયા નથી પથરાતા? હું સ્વીકારું છું કે સંઘર્ષના પરાક્રમમાં બળ છે, વિજયમાં બળની બોલબાલા છે. અમે એટલું જ કહીએ છીએ કે પરાક્રમ કરતાં ચડે તેવું બળ પ્રેમ છે, વિજય કરતાંય વેંટ વધે તેવી બોલબાલા ક્ષમાની છે. સંઘર્ષના રણનાદ કરતાંય ક્યાંય ચડે તેવું સામર્થ્ય સહયોગનું છે. અને આ ભૂમિકા પર કશો ભય નથી, વિષાદ નથી, શોક નથી, કારણ કે ત્યાં કશું જૂંટવી લેવાનું નથી, અર્પણ કરવાનું છે. સૌંદર્ય અમે પણ વાંચીએ છીએ, પણ કર્માય તેવા રૂપથી અમને સંતોષ નથી. અમે સાધીએ છીએ ચિરંતન સૌંદર્ય જે કદી વાસી થતું નથી. આવું સૌંદર્ય અમે બાહ્ય દેખાવમાં નહીં, ભીતરમાં શોધીએ છીએ. આને નિર્બળતા કોણ કે ગણશે? જગતમાં એક નિયમ પ્રવર્તે છે, એ નિયમ છે ઉદય અને અસ્તનો, પ્રાપ્તિ અને ત્યાગનો, સ્વામિત્વ અને સમર્પણનો. આ બંને વચ્ચે જે તાલ મિલાવી જાણે તેને ભાગે આવે છે બર, વિજય, રૂપ. આવાનો પરાભવ કરી શકે તેવું બીજું કોઈ બળ નથી, કારણ કે એનું કેન્દ્ર સર્વવ્યાપી થઈ ગયું હોય છે અને એના પરિધનો ક્યાંય અંત નથી. સાધુ સાધુ સભામાં એકત્રિત વિવિધ દેશના વિદ્વાનો પોકારી ઉઠ્યા. રાજા બનીપાલ મંત્રમુગ્ધ બની જેમ કુલપતિને સાંભળી રહ્યા. ગિલગમેશ કણવની વાતથી એટલા પ્રભાવિત થયા કે ટીખર કરવાનું ભૂલી ગયા. કુલપતિ કણવે પોતાનું કથન પૂરું કર્યું ન કર્યું ત્યાં તો પેલા યુવાન વિચારક ડેમેટ્રિયસ ઝડપભેર ઊભા થઈ ગયા. કણવ સામે જોઈ તેમણે કહ્યું, કુલપતિજી, જેની પાસે બળ તેની બોલબાલા, એ વાતમાં અમને પણ શ્રદ્ધા નથી. તમે નિયમની વાત કરીને અમે પણ માનીએ છીએ કે સમગ્ર સૃષ્ટિમાં સંચાલન પાછળ એક અફર અટલ નિયમ વ્યાપી રહ્યો છે. તમે સત્યથી સભર જે વાત કરી તે આપને કદાચ ખ્યાલ નહીં હોય, પણ પ્રથમવાર પ્રગટ કરી અમારા આદિદ્રષ્ટા પ્રોમેથિયસે વિશ્વમાં સૌથી પહેલાં તેમણે એ વાત સમજાવી કે અગ્નિ દાહક છે તેમજ પ્રકાશક છે. વિજિગીષામાં દાહ છે, જિજ્ઞાસામાં પ્રકાશ છે. આયુષ્યમાન દ્રિમિત્ર પ્રમથેસ વિશે હું કેટલુંક જાણું છું, કર્ણવે વચ્ચે કહ્યું. સૃષ્ટિને ધારનાર સર્વશક્તિમાન નિયમનું જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ અનેક ભૌતિક વિજયો કરતાં ચડિયાતી છે. માનવે સૌથી મહત્ત્વનું અને પહેલું કરવાનું કામ છે સૃષ્ટિનું સુપેરે નિરીક્ષણ. આવા નિરીક્ષણમાંથી સનાતન નિયમ વિશે જ્ઞાન મેળવી તે દ્વારા શક્તિ પામવી એ જ જીવનનો ધ્યેય હોઈ શકે. નિયમના દર્શન વિના શક્તિ સંભવે જ નહીં, ડેમેટ્રિયસે કહ્યું. તમે જે નિયમની વાત કરો છો તેને જાણી કેમ શકાય? ગિલમેશે પૂછ્યું. એ વાત હમણાં જ સ્પષ્ટ કરું છું. વચમાં કુલપતિજીનો વિનંતી કરી લઉં કે તેમને મારા કથનમાં કશું સંદિગ્ધ લાગે તો મારું ધ્યાન દોરે. ડેમેટ્રિયસે નમ્ર દેખાવાનો પ્રયાસ કર્યો. કુલપતિ તો અંતે કંઈક કહેવાના જ છે, તમે તમારો મુદ્દો ટૂંકાણમાં સ્પષ્ટ કરો ને. ગિલમીશે જાણે સભાપતિનો આંચરો ઓઢી લીધો. આ વિશ્વ અણુ પરમાણુઓનું બનેલું છે. આ અણુઓમાં સૂક્ષ્મ અનાદિ અનંત છે. અણુઓ હંમેશા અવકાશમાં ગતિ કરતા રહે છે. આ જગત પણ સતત ઘૂમ્યા કરે છે. સૂર્ય ચંદ્ર તારાગણોથી માંડી પ્રકાશમાં તરતા રજકણો સુધીમાં આપ આ અણુઓનું નિરીક્ષણ કરી શકશો. પ્રકૃતિના નિયમ અનુસાર જ બધું બને છે. આ નિયમો સ્વયં સંચાલિત છે. આનો કોઈ નિયામક ક્યાંય દેખાતો નથી. કાર્ય કારણની અતૂટ અને અગણિત પરંપરા નિયમ અનુસાર ચાલ્યા કરે છે. આ પરંપરાને માટે કોઈ આદિ કારણ શોધવા બેસવું કે તેનું અંતિમ ધ્યેય નક્કી કરવા મથવું તે વ્યર્થ પ્રયત્ન છે. આ વિશ્વ નિયમબદ્ધ યાંત્રિક ઘટમાર છે. ન તેનો કોઈ સ્રષ્ટા હોઈ શકે કે ન તેની પાછળ કશો ઉદ્દેશ હોઈ શકે. અણુ પરમાણુનું સંગઠન વિઘટન હાલ્યા જ કરે છે અને તેના વડે નવા નવા જગતના સર્જન વિસર્જન થયા કરે છે. આ વસ્તુને આપણે દ્રષ્ટિ અને વિચાર એમ બે રીતે જોઈ શકીએ. આ બંને શારીરિક પ્રક્રિયાઓ છે. દ્રષ્ટિ ચોખ્ખી થાય અને વિચાર વિકસિત થાય તેમ આપણો સાંસ્કૃતિક વિકાસ સાધી શકીએ. આવો વિકાસ સાધતા જેઓ બળ અને ઉપભોગની વરગણમાં ફસાય છે તેમને એમાં રહેલી દાહક ઉગ્રતા અને વાંઝણી લોલુપતા નજરે પડ્યા વિના નહીં રહે. સંસ્કારિતા વધતી જશે તેમ લોલુપતાની વ્યર્થતા સમજાયા વિના નહીં રહે. એટલે તો અમને સામાજિક વ્યવસ્થામાં સંસ્કાર અને રાજ્ય વ્યવસ્થામાં પ્રજાસત્તા પસંદ છે. કોઈ વસ્તુ માની ન લેવી પણ તીક્ષ્ણ બુદ્ધિ શક્તિથી તેની ચકાસણી કરવી એ અમારો ધર્મ છે. આને કોઈ સંશયવાદ કહેશે, ભલે કહે. અમે સંશય દ્વારા જ સંશોધન કરીએ છીએ. સંશોધન દ્વારા જે વાતની પ્રાપ્તિ થાય તેને જ અમે માન્ય રાખીએ છીએ. તમે ખુશીથી કહી શકો કે અમારું પ્રેરક બળ સંશય છે. સંશોધન અણુથી વિશ્વ પર્યંતનું અમારું અસ્તિત્વ છે અને પ્રતીતિની ક્ષિતિજોનો વિસ્તાર અમારે માટે એક પછી એક હાંસલ થતા વિજય છે. કુલપતિજી, જીવન પ્રત્યેનો અમારો આવો અભિગમ આપને કદાચ નવીન લાગશે પણ એમાં રહેલી તર્કશુદ્ધિ આપ જરૂર સ્વીકારશો. કુલપતિ કણવે મૃદુ સ્મિત કરી કહ્યું, આયુષ્યમાન દ્રિમિત્ર, તમને જાણીને આનંદ થશે કે અમારે ત્યાં આચાર્ય કણાદે પરમાણુવાદનું પ્રસ્થાપન કર્યું છે. અમે તેને વૈશેષિક દર્શન કહીએ છીએ. એમાં તમે સૃષ્ટિના જે મહાન નિયમની વાત કરી તેનું વિશેષ દર્શન આવે છે પણ તેની સાથોસાથ મહર્ષિ ગૌતમનું ન્યાય દર્શન જોવાની અમારે ત્યાં પ્રથા છે. તેનું કારણ એ છે કે શાશ્વત નિયમની સાથે શાશ્વત ન્યાયનું દર્શન કરવામાં ન આવે તો આ નિયમ અન્યાયી, જડ, દંડ પ્રધાન, અભિશાપ બની રહે. આ ન્યાય દર્શનને પણ તર્કની શ્રેણી પર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે જાણી તમને વિશેષ આનંદ થશે. ક્લેમેટિયસે અહોભાવપૂર્વક કહ્યું, કુલપતિજી, તમારો મુદ્દો પણ મને તર્કશુદ્ધ લાગે છે. આ વિશ્વમાં નિયમનું ક્ષેત્ર છે, કાર્યકરણની શૃંખલા છે, તેમી કોણ ના કહી શકે પણ અપરિહાર્ય નિયમની પાછળ ન્યાયનું દર્શન નહીં હોય તો જીવન કાર્મિક કરુણાંતિકા બની જશે. દેવો પણ જેને આધીન બની વર્તે એવું ઘોર અંધકારમય પ્રારબ્ધ જ સર્વોપરી બની જશે. દ્રિમિત્ર, નિયમની પાછળ છે ન્યાય, ન્યાયની પાછળ છે પરમ ચૈતન્ય અને ચેતન તત્વની પાછળ છે પરમ ભગવત પ્રેમ. આપણી દ્રષ્ટિના ઉઘાડ માટે અને વિચારની પરિશુદ્ધિ માટે આપણે આ દર્શન દિશા ચિંધી બતાવે છે. આહા, દ્રિમિત્ર, જુઓ તો ખરા, બહારના નિયમનું બારીક અવલોકન કરતા કરતા આપણે કેવા અંતરદૃષ્ટિ કરતા થઈ જઈએ છીએ. આપણા અંતરમાં પ્રશ્ન ઉઠે છે કે નિયમનો જે દ્રષ્ટા છે તે કોણ છે, કેવો છે, તેની દ્રષ્ટિનું પ્રેરક બળ શું છે. આ બધું નિરખતા આપણું હૃદય આનંદ વિભોર પુકારી નહીં ઉઠે? માનવ પ્રાણને જકડી રાખતી નિયમોની શૃંખલામાંથી છુટકારો પામ્યા વિના માનવની સ્વતંત્રતા ક્યાં રહી? મુક્તિ વિના આનંદ ક્યાંથી? નિયમનું ક્ષેત્ર છે તેમ અસ્તિત્વમાં આનંદનું ક્ષેત્ર નથી? અને આનંદની પતાકા પ્રેમના ક્ષેત્ર વિના બીજે ક્યાં ફરકે છે? દ્રિમિત્ર, તમે તો એક પ્રજા તરીકે સ્થાપત્ય અને મૂર્તિકલામાં સૌંદર્યની પરાકાષ્ઠાએ પહોંચ્યા છો. શિલ્પની નિપુણતા એ સિદ્ધિ મંદિરનો જો પાયો છે તો સૌંદર્યની આરાધના એનું શિખર નથી. પથ્થરના સુપ્ત દેવતાને તમે માત્ર નિયમના ટાંકણાથી નહીં, પ્રેમની અંતરદૃષ્ટિથી પણ પ્રકટ કરો છો. વિશ્વમાં પણ એવું જ કલાવિધાન વિશ્વકર્માનું ચાલી રહ્યું છે. એમ છે એટલે તો નિયમની તંત્રીમાંથી આનંદનો ઝંકાર ઉઠે છે અને આનંદને ઝંકૃત કરે છે પ્રેમ. ભગવત પ્રેમ મનુષ્યના અંતરની ત્યાં મુક્તિ છે, મુદિતા છે, પરિતૃપ્તિ છે. કુલપતિ કણવના પ્રસન્ન વદન પર પ્રકાશથી ભાવની દીપ્તિ નિહાળી તેમજ તેમના કંઠમાંથી વહેતી હૃદયની પ્રેરક આદ્રવાણી સાંભળી મેમ્ફિસના પ્રધાન પુરોહિત ઉલ્લાસના અંતરમાં ઉલ્લાસ ઉછરી રહ્યો. એ હોંશમાં પરભર તો તેમને દોટ મૂકી કણવાને ભેટી પડવાનું મન થઈ ગયું, પણ ઉલ્લાસ પ્રયત્નપૂર્વક પોતાના ઉમંગને અંકુશમાં રાખી બેસી રહ્યા. છતાં તે બોલ્યા વિના ન રહી શક્યા, ધન્ય કુલપતિ ધન્ય. થોડી જ વારમાં ઉલ્લાસે પોતાની જાતને અંકુશમાં લઈ પુરોહિતને છાજે તેવા ગંભીર ભાવે કહ્યું, મુનિવર, દેવોના અધિપતિ નંદીશ્વર દેવ પિતઃ અને તેમની શક્તિ સિંહ વાહિની શેખમેતની અમે ભક્તિભાવે આરાધના કરીએ છીએ. આ ઉપાસનાના ફળરૂપે અમારી અંદર દ્રષ્ટિ ઉઘડે છે અને આ વિશ્વના રહસ્યમય પડદા હટી જાય છે. મૃત્યુના અંધકારમાં પણ અમારી નૌકા દીવો કરતી જાય છે. અમારે ત્યાં થતા દીક્ષાવિધિ સાધના અને મૃત્યુનું બંધન તોડી મુક્તપણે વિચરતા જીવાત્મા વિશે તો આપ જાણતા હશો. આ અનુભવ જનીન જ્ઞાન છે અને મુનિવર, એ એક જીવનમાંથી બીજા વિશાળતર જીવનની ઝંખના કરાવી જાય છે અને ત્યારે જ્ઞાનની કેવી કેવી ક્ષિતિજો વિસ્તાર પામે છે. પ્રકૃતિના તમામ જડ બંધનોથી મુક્ત થયેલા જીવાત્મા સાથે અમે સંપર્ક સાધીએ છીએ. તેમની સાથેનો અમારા સંબંધનો સૂક્ષ્મતંતુ અવિચ્છિન્ન પણ રહે છે. ઉચ્ચ કોટીએ પહોંચેલા અમારા સાધકો સૂક્ષ્મદેહે વિચરતા થઈ જાય છે. ચેતન 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 ચૈતન્ય સભર તેજ વાયુનો અતિવાહિક સૂક્ષ્મદેહ પામ્યા વિના જ્ઞાનનું દારિદ્ર દૂર થતું નથી. અમારે ત્યાંની શંકુ સમાધિની રચનામાં આપ આવી ઉદ્વગર્તિની ટોચ નિહાળી શકશો. જે અમૃત તંતુથી મૃત દેહો કોવાતા નથી તેનું પણ કંઈક સ્થૂર સૂચન આપ શંકુ સમાધિમાંથી પામી શકશો. હું વ્યર્થ આત્મસ્પર્ધામાં સરી પડ્યો છું એમ કૃપા કરી ન માનશો. માનવને સૂક્ષ્મ જગત સાથે સાંકળતા રજતંતુનો મર્મ પામ્યા વિનાનું મનુષ્યનું બાકીનું સર્વ જ્ઞાન અપૂર્ણ છે એમ હું માનું છું. મુનિવર, એ વિશે આપનું મંતવ્ય જાણવાની ઉત્કંઠા છે. કુલપતિ કણવ પુરોહિત ઉલ્લાસને પરભર મૂંગા મૂંગા પ્રેમભરી નજરે નિરખી રહ્યા. પછી તેમને બિરદાવતા હોય તેવા સ્વરે કણવે કહ્યું, સુહદ ઉલ્લાસ, તમારી સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની વાત એ સાચા જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશવાનો પ્રયાસ છે, પણ આપણે ઘૂંટી રાખવું પડશે કે સૂક્ષ્મ તંતુ માત્ર વિચારના પ્રદેશથી નહીં અનુભવવાની વસ્તુ છે. એ વ્યક્તિ માત્રમાં રહેલા સૂત્રાત્મક રૂપનો પરિચય કરાવે છે. આ સૂત્રરૂપ સ્થૂળમાંથી થોડી મુક્તિ આપે છે, પણ સર્વમાં ઓતપ્રોત સૂત્રાત્મા સાથે તદાત્મય સાધ્યા વિના નથી નામમાંથી મુક્તિ મળતી, નથી રૂપમાંથી. એ માટે પહેલો તો તમે જે રજત તંતુનો નિર્દેશ કર્યો તેનો ઉચ્છેદ કરવો આવશ્યક છે. હું જે કહેવા માંગુ છું તેનો મર્મ સ્પષ્ટ કરી શક્યો છું ને? આ વિષય એવો ગહન છે કે તેને વાણીમાં બરાબર નિરૂપી શકાતો નથી. ઉન્નાસ મરક મરક થતાં બોલ્યા, એટલું સમજાય છે મુનિવર કે મેં જેનો નિર્દેશ કર્યો તે સૂત્રરૂપ વ્યક્તિનિષ્ઠ છે. તમે તેનો નામરૂપથી પર સમષ્ટિગત ચૈતન્યમાં વિલય કરવાનું કહો છો. યોગ્ય કહ્યું બંધુ. કોઈ એક નામરૂપી વર્ગણનો ત્યાગ કર્યા વિના અનામી અરૂપી અથવા તો અનંતવ્યાપી તત્વમાં પ્રવેશ થતો નથી. તત્વમાં પ્રવેશ કર્યા વિના ભેદબુદ્ધિ નાશ પામતી નથી. તમે જેને મુક્ત ઉડ્ડયન કહો છો તે સીમિત રહી જાય છે અને અંતે એ બની રહે છે બંધન. પિતૃની આરાધના મુક્તિ ના આપે મુનિવર? જરૂર આપે. તો એ આરાધનામાં જ્યારે કામનાનો તંતુ તૂટે ત્યારે ગુણરહિત કામના રહિત ક્ષણે ક્ષણે વર્ધમાન કેવળ પ્રેમ એકમાત્ર પ્રેમ પિપહ બની વહી ચાલે છે. એ કેમ વહે? સર્વ વિભૂતિઓના ત્યાગમાં સર્વસિદ્ધિઓના નિશેષ સમર્પણમાં જ્ઞાનના શિખરો સર કરીને અંતે અબોધ શિશુ બની જવામાં. પછી પિતાનો અસી પિતાનો બોધી, તું અમારો પિતા છે, તું જ અમને બોધ આપ. એ બોધમાં શુદ્ધમ બુદ્ધમ અપાપ વિદ્રમનું તત્વ પ્રકાશિત થઈ ઉઠે છે. ત્યાં સિંહવાહિની શેખમેટની શક્તિ મંગલમય બની જાય છે અને નંદીશ્વર પિતાની પ્રજ્ઞા ધરતીના કણે કણને રસી દે છે. આપણે તેમના દર્શન માત્ર એક સ્તરે કે એક જ શરીરમાં નહીં પણ સ્તરે સ્તરે શરીરે શરીરે પામીએ એ જ જીવનનું ધ્યેય હોઈ શકે. આ જગત પરાત્પર ચૈતન્યની લીલાભૂમિ છે અને આપણે સૌ તેમાં તલ્લીન થઈએ. એથી ચડિયાતી પ્રાર્થના બીજી સી હોય? કહો કુલપતિ. કણવે વિનમ્ર ભાવે સભા સમક્ષ હાથ જોડ્યા. ગુરુદેવ મહારાજ, મેને આપણા સૌની ભોજનખંડમાં રાહ જુએ છે. ચર્ચા ઘણી રસમય છે પણ ભોજનનો સાદ અવગણવાનો ઠીક નહીં. આપણે ઉઠીશું. વાટ જોઈ રહ્યા હોય તેમ ભરતે ચર્ચાનું સમાપન કર્યું. સૌ વાતો કરતા ભોજનખંડ તરફ ચાલ્યા. 14. ત્યાગીને પામવાની રીત. ભરત, પારો ક્યાંય દેખાતી નથી. ભાગીરથીએ આભ તૂટી પડ્યા જેવી આફત ઉતરી હોય તેમ કહ્યું. પૂરતી સજાવટ કર્યા વિના કદી બહાર ન નીકળતા રાજમાતા એવા હાફરા હાફરા થઈ ગયા હતા કે માથું ઓરવાને પણ તેમને ખ્યાલ નહોતો રહ્યો. દંત ધાવન તેમણે હજુ કર્યું નહોતું. મોં ધોવાની પણ તેમને ફુરસદ મળી નહોતી. સવારે ઉઠતા વેંત રાજમાતાને પારો પોતાની સામે જોઈએ. વર્ષોથી તેમને એવી ટેવ પડી ગઈ હતી. પારો તેમનો હાથ વાટકો હતી. પારો વિના તે પાંગરા બની જાય. ઉમા તરીકે રાજમાતા ભાગીરથીની દાસી બનીને આવેલી પારો રાજકુમારી છે એટલું જાણ્યા પછી ભાગીરથી તેનું માન જાળવતા પણ પારોએ રાજમાતા ભાગીરથી સાથે પુત્રી તરીકેનો નવો સંબંધ ઊભો કર્યો અને પહેલાંની જેમ જ રાજમાતાની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું. ભાગીરથી રોજના સમયે ઉઠ્યા ત્યારે પારોને પોતાની સામે ન જોઈ એટલે તેમને લાગ્યું કે પોતે કંઈક વહેલા જાગી ગયા છે. આ ખ્યાલના પ્રેરાયા તેમણે ફરી આંખો મીચી દીધી. પણ આસપાસ લોકોની હરફર થઈ ગઈ હતી એટલે ભાગીરથી લાંબો વખત પલંગમાં પડી રહી શક્યા નહીં. તેમણે આસ્તેથી બૂમ મારી, પારો. વરિરાજમાતાએ થોડી રાહ જોઈ, કોઈ ન આવ્યું એટલે તેમણે મોટા અવાજે બૂમ પાડી, પારો. બેટી, હજી કેમ ઊઠી નથી? આ સાધનો પણ કશો ઉત્તર ન મળ્યો એટલે રાજમાતા ભાગીરથી પલંગમાંથી ઉઠી સીધા પારોની શોધમાં લાગ્યા. આવા બેબાકરા તેઓ આ પહેલાં કદી થયા નહોતા. 5-6 વર્ષના દીર્ઘ પ્રવાસ બાદ મહારાજ ભરત અને તેમનો રસાલો સફર વિજય યાત્રા કરી પ્રતિષ્ઠાનપુર પાછા ફરતા હતા. પ્રતિષ્ઠાનપુર હવે બહુ દૂર નહોતું રહ્યું. વતન પાછા ફરતા સૌના અંતર પ્રફુલ્લ હતા. ઘર નજીક આવતું ગયું તેમ સૌને સ્વજનોને મળવાની તાલાવેલી ઉપડી હતી. રાજમાતા ભાગીરથીએ જે સામે મળ્યું તેને પારોના સમાચાર પૂછ્યા. કોઈ તેમને પારોના ખબર ન આપી શક્યું. આ રીતે પારોની તપાસ કરતા રાજમાતા મહારાજ ભરત પાસે પહોંચી ગયા. રાજમાતાની વાત સાંભળી ભરતે પરભર તેમની સામે જોયું, પછી ઊભા થઈ રાજમાતાને માનભેર બેસાડતા તેમણે વિવેકપૂર્વક કહ્યું, રાજમાતા, આપ આટલા વ્યાકુર કેમ છો? જરા સ્વસ્થ થાઓ, આરામથી બેસો. ભરત ભાગીરથીએ બેસતા પૂછ્યું, પારોને કંઈ માઠું લાગ્યું હશે? કોઈએ તેનું અપમાન કર્યું હશે? શું થયું હશે? રાજમાતા, આવી નાની સી વાતમાં આપ આટલા વિહ્વર થાવ તે યોગ્ય નહીં. પારો તો ગઈ, મહારાજ ભરતે સ્વસ્થતાપૂર્વક કહ્યું. તેમના સ્વરમાં ઉશ્કેરાટ કે આશંકાનો અંશ સરખો નહોતો. પારો ક્યાં ગઈ? ભાગીરથી હજી સ્વસ્થ થયા નહોતા. જ્યાંથી આવી હતી ત્યાં મહારાજ ભરતે હવામાનની સામાન્ય વાત કરતા હોય તેવા ભાવથી કહ્યું, તે કેમ જાણ્યું? પારો જતા પહેલાં મને મળી હતી. ભરત, તે પારોને રોકી નહીં? ભાગીરથીને આજ ઉપરા ઉપર આશ્ચર્ય અનુભવવાના હતા. ના, તેને અહીં રોકી રાખવાની કશી જરૂર નહોતી. ભરત, પારોએ અહીંથી જતા પહેલાં તમે શું કહ્યું? રાજમાતાએ સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો. પારોનું આવવું જવું હજી તેમને મન અણઉકલ્યો કોયડો હતો. રાજમાતા, પારો અહીં આવી હતી મારી સાથે લગ્ન કરવાની આશાએ. ભરતે કોઈ ત્રાહિત વ્યક્તિના લગ્નની વાત કરતા હોય તેટલી તટસ્થતાપૂર્વક કહ્યું. મહારાજ ભરતને જીવનની કેટલીક પ્રવૃત્તિઓ દ્રષ્ટાભાવે જોવાની ટેવ હતી. પછી ભાગીરથીનું કુતૂહલ કાબૂમાં રહી શકે તેમ નહોતું. મેં પારોની લગ્નની માગણીનો ઇનકાર કર્યો. ભરતના મનમાં કમરકુંડ પરનું પારોનું મિલન તાજું થયું. એ પ્રસંગ ક્યારે બન્યો ભરત? પારો આવ્યા પછી થોડા મહિનામાં જ. તે એની માગણી ઠુકરાવી ત્યારે જ પારો કેમ ન જતી રહી? ભાગીરથીને વાતમાં રસ પડ્યો. પારોનું વર્તન તેમને રહસ્યમય કથા જેવું લાગ્યું. પારોએ મને જીતવાની આશા ત્યારે છોડી નહોતી. પારો તને વ્રતભંગ કરવા માંગે છે એમ જાણવા છતાં તે એને મેઘ પ્રતિછંદમાં રહેવા કેમ દીધી? રાજમાતા પુત્ર ભરતની આંતરિક મહત્તાનો કયાસ કાઢવા મચ્યા. રાજમાતા, હું પારો સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા નહોતો માગતો, છતાં મને તેના પર રોષ નહોતો આવ્યો. પોતે ઈચ્છ્યું તે પામવાના પ્રામાણિક પ્રયત્નમાં મને પારોની મહત્તાના દર્શન થયા. પારોની આત્મશ્રદ્ધા કેવી પ્રબળ છે! પારોએ રાજ્યસભામાં પહેલી જ વાર જાહેર નૃત્ય કર્યું, છતાં તેમાં કચાસનો અંશ સરખો કોઈએ જોયો? કચાસની વાત ક્યાં કરવી! એ ઘડીએ મને પારો મોટા બા મેનકાની કક્ષાની નર્તિકા લાગી હતી. પારોથી પરાજિત થવાનો ભય મને લાગ્યો હોત તો મેં આપને કહી તેને તાત્કાલિક કામરૂપ પાછી મોકલી દીધી હોત. મહારાજ ભરત પારોને અંજલિ અર્પી રહ્યા. આત્મશ્રદ્ધાની બાબતમાં તેઓ પારોથી જરાય ઉતરે તેમ નહોતા. ભરત, તો પછી છેક આટલા વર્ષે પારોને જવાનું કારણ શું બન્યું? ભગીરીથી પરભર ભૂલી ગયા કે પારોનું સ્વાભાવિક સ્થાન પ્રતિષ્ઠાનપુર નહોતું. રાજમાતા, અમારા સંબંધમાં આવેલ પલટાથી તમે પરિચિત છો. હા, તમે બંને ભાઈ બહેન બન્યા, તે ફેરફાર કોઈનાય ધ્યાન બહાર કેમ રહે? એ જ પારોની વિદાયનું કારણ. પારોને એ ફેરફારમાં પોતાનો પરાજય થયો હોય એવું લાગ્યું. ભગીરથી ભરત સાથે સગ્ગી માતાની જેમ વાત કરી રહ્યા હતા. ભરતનો મનોવેપાર સમજવાની આવી સરસ તક તેમને ભાગ્યે જ સાંપડતી. રાજમાતા, અમે ભાઈ બહેન બન્યા એ તો પારોનો સૌથી મોટો વિજય હતો. મહારાજ ભરતને પારોએ પોતાને મોટા ભાઈ તરીકે સ્વીકાર્યા તેમાં તે શરીર સુખની ભાવનાથી પર ઉઠી આત્માના ઊંડાણમાં પહોંચી હોય તેવું લાગ્યું હતું. કંઈ સમજાતું નથી ભરત, મને સ્પષ્ટતાપૂર્વક સમજાવો. કુશળ ભાગીરથીને પહેલીવાર સમજવામાં મુશ્કેલી પડી. ભરત અને પારોના સંબંધ કઈ કક્ષામાં મૂકવો એ તેઓ નક્કી કરી શકતા નહોતા. જીવનના સ્વાભાવિક પ્રવાહથી પારો અને ભરત બંને પર હતા એટલું તેમને સમજાયું હતું. રાજમાતા, હું અને રાજા ગિલગમેશ અખાડામાં ઉતર્યા ત્યારે પારોએ મનમાં નિર્ધાર કર્યો કે ભગવાન રુદ્ર ભરતને જીતાડજો. આ ઘડીથી હું તેમને વશ કરવાનો પ્રયત્ન છોડી દઉં છું. ગિલગમેશ પરના મારા વિજયમાં પારોના આ અનુપમ ત્યાગનો હિસ્સો કેટલો તેનો નિર્ણય તો કોણ કરી શકે? એવો નિર્ણય કરવાની જરૂર પણ શી? પ્રાર્થનાની શક્તિનો ઇનકાર થઈ શકે તેમ નથી. મારો વિજય અને પારોની પ્રતિજ્ઞા બંને હકીકત છે. પારોની એ પ્રતિજ્ઞા પાછળ સાચો પ્રેમ છે. પ્રેમ આધ્યાત્મિક સાધનાની સીડીનું પ્રથમ અને સૌથી મહત્વનું સોપાન છે. અક્ષવાટકમાં મેં પારોને બહેન કહી એ સંબંધે તેણે જે સહજ રીતે સ્વીકાર્યો એમાં તેનો પોતાની જાત પર વિજય છે. મને વશ કરવાની વાત ન રહી એટલે પારોની પ્રતિષ્ઠાનપુરમાં રહેવાનું નિરર્થક લાગ્યું. રાજમાતા, તમારી સેવા કરનારા ઘણા મળી રહેશે. પારો તેના માતા પિતાની સેવા કરવા પાછી કામરૂપ ગઈ. મહારાજ ભરત પારોને અંજલિ અર્પતા હોય તે રીતે રાજમાતા ભાગીરથીને માહિતી પૂરી પાડી રહ્યા. તેમણે બહેન તરીકે પારો બહુ નિકટ લાગતી હતી. આ બધી વાતો તને પારોએ જતા જતા કરી? ભાગીરથીને પણ પારો જુદી માટીની ગળાઈ હોવાની પ્રતીતિ થઈ. હા, રાજમાતા જતા પહેલાં પારો મારી સાથે એક પ્રહર પર્યંત બેઠી હતી. તે આવી હતી તે જ રીતે અજાણી સ્ત્રી તરીકે પગે ચાલીને કામરૂપ પાછી જવા માંગતી હતી. મેં કહ્યું, પારો, હું તને એ રીતે કામરૂપ પાછી જવા નહીં દઉં. મને પારોનો વિવેક નિરર્થક લાગ્યો હતો. જેમ આવી હતી તેમ પાછી જવું તેમાં વાંધો શો? તું આવી હતી અજાણી ઉમા તરીકે, જાય છે ભરતની બહેન પારો તરીકે. ભાઈની સમૃદ્ધિની બહેનને શી પડાશ? પારો, મારી લાડકી બહેન પગે ચાલીને કામરૂપ જાય તો અંતરાત્મા મને માફ ન કરે. કોઈ હિસાબે હું તને ચાલીને નહીં જવા દઉં. ભરત, મેં તમને એકવાર રાજહટની વાત કરી હતી ને, તે આ કઈ પારો મધુર હસી, મેં પારોને ખાસ રથમાં મોકલી, મને થોડો સંતોષ થાય એટલી પસલી આપીને રાજમાતા પારોએ મારી વાત સ્વીકારી, તે બદલ હું તેનો અત્યંત આભારી છું. ભરત મુક્ત મને બેન પારોની મહત્તાની સ્મૃતિ વાગોરી રહ્યા. પારો જેવી અજબ સ્ત્રી મેં બીજી જોઈ નથી, તે દાસી હોય કે રાજકુમારી, રહે તો પારો જ. પારોની સરખામણી અન્ય કોઈ સાથે ન કરી શકાય, પારો પારો જ છે. હા રાજમાતા, પારો વિરલ સ્ત્રી છે. આ તે પિતર મરુતામ શુભ્ર મેતુ મામ ન સૂર્યસ્ય સંદસો યુયોથા અભિનો વારો અર્વતી ક્ષમેત પ્ર જાય મહિ રુદ્ર પ્રજાભિ મા ત્વા રુદ્ર ચક્રધામા નામો બી માર ધૃષ્ટ દૂતિ વૃષભ મા ષષ્હુતિ ઉન્નો વિરામ અર્પ્ય ભેસ જે બી વિષકમ ત્વા વિષજા ક્ષણોમી પ્રબ્રવે વૃષભાય શ્વેતિચે મહોમહિમ સૃષ્ટુ તિમિર રયામી નમસ્યા કમલિકિને નમામી ગૃણી મસી ત્વેષમ રુદ્રસ્ય નામ સ્થિરે બી રક્તકૈ પુરુરૂપ ઉગ્રો બબ્રુહુ સુકે બી પીપેશે હિરણ્ય ઈશાનાદસ્ય ભુવનસ્ય ભૂરે નવા ઉ યોષદ રુદ્રાદ સૂર્યમ એવા બબ્રો વૃષભ ચેકિતાન યથાદેવ ન હણીવે ન હંસી હવંત શૂનો રુદ્રેહે બોધી બૃહદ વદેમ વિદથે સુવિરાહા. હે મરુત પિતા રુદ્ર વિપુલ સુખરાશી સહ અમારી સમક્ષ આવી વીરોને વિજય પ્રાપ્ત કરાવો. વંશવૃદ્ધિ માટે તમે અમને સુલક્ષણવાળા સંતાન આપો. અમારા પર સદા સૂર્યની કૃપા દ્રષ્ટિ રહેવા દો. હે ધન્વંતરી વૈદ્યાધિરાજ રુદ્ર, તમારી ઉપાસનામાં કે આહ્વાનમાં તમને અમારી કોઈ ઉણપ લાગે તો ક્ષમા કરજો, અમારા પર રોષ ન કરશો. અમને વિપુલ વીરો અને ઔષધિઓનું પ્રદાન કરો. હિરણ્યવર્ણીય પવિત્ર બલિષ્ઠ અને દેદીપ્યમાન રુદ્રની હું નતમસ્તકે ઉપાસના કરું છું, તેમના તેજસ્વી પરાક્રમોના સ્તોત્ર ગાઉં છું. દઢ તેજસ્વી શોભાયમાન અને કાંતિપૂર્ણ અંગવાળા ભુવાનીધિપતિ બહુરૂપ હિરણ્યવર્ણીય અને ઉગ્ર રુદ્ર અમને બળ પ્રદાન કરો. હે હિરણ્યવર્ણીય શક્તિશાળી જ્ઞાનવાન ભક્તવત્સલ રુદ્ર, તમે ક્રોધાવશાત અમારો વધ ન કરશો. અમારા યજ્ઞ સ્થળે પધારો, અમારા સ્તોત્ર શૂણો. પુત્ર પૌત્રો સહિત તમારા સ્તોત્ર ગાવાની અમારી મનીષા તમે પૂર્ણ કરો. ઉપરના મંત્રોથી ગૃત્સ્મદે ભરતના યજ્ઞનો પ્રારંભ કર્યો. કોઈ આંતરચેતનાના પ્રેરાયા બોલતા હોય તેમ મુનિ ગૃત્સ્મદે મહારાજ ભરતના આરાધ્ય દેવ ભગવાન રુદ્રની પ્રાર્થનાથી શરૂઆત કરી અને તેમાં પુત્ર પૌત્રાદિકની ઝંખનાની વાત પણ સહજપણે કરી. ગૃત્સ્મદ માત્ર બુદ્ધિના સ્તર પરથી પ્રાર્થના કરતા હોત તો તેઓ વંશવૃદ્ધિની વાત ન કરત. મહારાજ ભરતે આજીવન બ્રહ્મચાર્ય પાલનનું વ્રત લીધું છે તેની ગૃત્સ્મદને જાણ હતી. એ બંને મિત્રો પોતાની સ્વપ્ન સૃષ્ટિની વાતોની પરસ્પર આપ લે કરતા પોતાના મિત્ર વ્રતભંગ કરે તેવું ગૃત્સ્મદ કદી ન ઈચ્છે, પણ ગૃત્સ્મદ પોતે આંતરપ્રેરણાથી દોરાતા હોય ત્યારે તો અવશ્ય બની જતા ને. કહે છે કે ઈશ્વર પોતાના ભક્તની જીભે કદી અસત્ય વચન આવવા દેતો નથી. ગૃત્સ્મદ જેવા પરમ નિષ્ઠાવાન ઉપાસકે મહારાજ ભરતની વંશવૃદ્ધિ ઈચ્છી તો ઈશ્વર એ ઈચ્છા કઈ રીતે પાર પાડશે? આ તો બુદ્ધિથી પર એવા ક્ષેત્રની વાતો છે. તેમાં જે અસંગતતા દેખાય તે બુદ્ધિથી કેવી રીતે ઉકેલી શકે? કૃપાળુ પરમાત્મા ભક્તની જીભે અસત્ય વચન ન આવવા દે તો ભક્ત પાસે અસદ વર્તન તો કેમ જ કરાવે? ભક્તિનો રંગ ફટક્યો ન હોય તો પરમાત્મા સહાયમાં ઊભા જ છે. આ કોણનું પાલન યુગ યુગાંતરથી થતું આવ્યું છે. સૌથી મોટો વિજય યાત્રા પરિપૂર્ણ કરી મહારાજ ભરત પ્રતિષ્ઠાનપુર પાછા આવ્યા ત્યારે તેમણે થોડા સમય આરામ લેવાની ઈચ્છા દાખવી હોત તો તેમાં કશું અજુગતું ન ગણાત, પણ મહારાજ ભરતને એવો આરામ લેવાની કલ્પના સરખી ન આવી. પોતે જે કોઈ કાર્ય હાથ પર લે તેમાં પોતે તો અનંતના સ્વામીની ઈચ્છાનો માત્ર નિમિત્ત બની રહ્યા છે એવું માનતા મહારાજ ભરત થાક કે આરામનો વિચાર સરખો ન કરતા નહદેતથી હેમવત પાછા ફરીને ભરત ગ્રહ બૂળ કામમાં પડી ગયા. તેમાંથી એક પ્રવૃત્તિ તે યજ્ઞ. મહારાજ ભરતની વ્યવસ્થા શક્તિ એવી અજબ હતી કે નાના મોટા જે કામ હાથ પર લે તેની ઝીણામાં ઝીણી વિગતનો વિચાર આગળથી કરી લેતા. એ પછી તેઓ અધિકારી વ્યક્તિને જે તે કાર્યની જવાબદારી સોંપી દેતા અને તેના પર પરોક્ષ દેખરેખ રાખવા છતાં પોતે હરવાફૂલ બની જતા, તેમના પર ક્યારેય બોજ ન દેખાતો. કુલપતિ કણવ વર્ષોથી છોડેલ આશ્રમમાં પાછા પહોંચી જવા ઉત્સુક હતા, પણ મહારાજ ભરતે તેમને આગ્રહ કરીને રોક્યા. તેમણે ભરતના યજ્ઞના અર્ધવ્યૂહ થવાનું સ્વીકાર્યું. કણવ હતા, ગૃત્સ્મદ હતા. ભરતરાજને મહારાજ ભરત જાતે જઈને તેડી લાવ્યા હતા. ભરતરાજને તેડવા ગયા ત્યારે ભરતને ભગવાન મારીચીના આશીર્વાદ પણ મળ્યા હતા. એવી જ રીતે ભરત માતા શકુંતલા અને પિતા દુષ્યંતની આશીષ મેળવવા ઉત્સુક હતા, પણ દુષ્યંત અને શકુંતલાએ સંન્યસ્ત ધારણ કરી પરિભ્રમણ શરૂ કર્યું હતું. સંન્યસ્તના પ્રારંભે જ દુષ્યંત અને શકુંતલાને વિશિષ્ટ સુખદ અનુભૂતિ થઈ. જેની કશી અપેક્ષા ન રાખી હોય તેની અનાયાસ પ્રાપ્તિ માનવની શ્રદ્ધાને બળવત્તર બનાવે છે. દુષ્યંત શકુંતલાએ જે પુનિત સ્તરે તપઃપૂત વાનપ્રસ્થ આશ્રમના અનેક વર્ષો ગાર્યા હતા તેનું એ બંનેના અંતરમાં સ્વાભાવિક મમત્વ હતું. એ સ્તર સાથે તપના જીવનના અનેક મીઠા સંભારણાઓ સંકળાયેલા હતા. અહીં તેમણે પ્રેમની વેલોનો કોટો ફૂટ્યો હતો. અહીં તેને પરિપક્વતાના મધુર ફળ બેઠા હતા. બાહ્ય આકર્ષણથી શરૂ થયેલો દુષ્યંત શકુંતલાનો પ્રેમ હવે આત્માના ઊંડાણે સ્થિર થયો હતો. આ સિદ્ધિમાં પણ કણવ આશ્રમનો ફાળો સૌથી મોટો હતો. આવું પરિચિત અને પ્રેરક સ્થાન છોડતાય દુષ્યંત કે શકુંતલાને જરા પણ રંજ નહોતો, કારણ કે રાષ્ટ્રીય પરંપરા અનુસાર સંન્યસ્તનો પ્રારંભ એટલે જીવનની સર્વ વરગણાઓનો ત્યાગ, તૃષ્ણાઓની સમાપ્તિ. દુષ્યંત અને શકુંતલા તેમની સાધનામાં આ કક્ષાએ પહોંચ્યા હતા. સંન્યસ્તનો આરંભ જીવનનો શુભ પ્રસંગ ગણાતો. સંન્યાસીની ત્યાગ ભાવનાનો સમાજમાં સાર્વત્રિક આદર થતો. જીવનના વિવિધ રંગો જોયા પછી સંન્યસ્ત ધારણ કરનારના મનની પ્રફુલ્લતા જરાય કરમાતી નહીં. સંન્યસ્તમાં ત્યાગ કર્યા કરતાં કંઈક અમૂલ્ય એવું પાયોનો સ્વયંભૂ આનંદ વિશેષ રહેતો. દુષ્યંત અને શકુંતલાએ પણ આરસ ખંખેરતા હોય તેમ વર્ષોથી રૂઢ થઈ ગયેલી તેમજ ફાવતી આવી ગયેલી જીવન પદ્ધતિ છોડી જૂના સંબંધોનો ત્યાગ કરી તદ્દન સ્વસ્થપણે સંન્યસ્ત ધારણ કર્યું. જીવનની વિશાળતામાં પ્રવેશ કરતા દુષ્યંત અને શકુંતલા કણવ આશ્રમની કુટીર છોડી બહાર નીકળ્યા. ત્યારથી તેઓ વરાવવા આવનારની ભાવભીરી વિદાય લઈ જુદી જુદી કેડીએ અરણ્યમાં આગળ વધ્યા હતા. એકવાર પાછું વારીને જોવાની પણ બંનેમાંથી કોઈએ પરવા કરી નહોતી, પરંતુ ઈશ્વરની ઈચ્છા કંઈક જુદી હશે એટલે બંને જુદી જુદી દિશા પકડી હોવા છતાં થોડી વારે કોઈક અગમ્ય રીતે બંનેના પ્રયાણની દિશા એક થઈ ગઈ. જગન્નિયતાને હાથે દોરાતા હોય તેમ બંને એક દિશામાં આગળ વધી રહ્યા. ત્રીજે દિવસે શકુંતલા અને દુષ્યંતની કેડીઓ વનમાં એક જ સાથે ભેગી થઈ ગઈ. અનાયાસે જ બંને પાછા ભેગા થઈ ગયા. તેનું સુખદ આશ્ચર્ય એમના વદન પર ચિતરાઈ ગયું. થોડી પર બંને એકમેક સામે પ્રેમભાવે જોઈ રહ્યા. શકુંતલાના નેત્રમાં આછા વિષાદની છાયા હતી. દુષ્યંતનું વદન પાણી વિના કરમાયેલા ફૂલ છોડ જેવું મલાન હતું. તેમના અંગે અંગમાં થાક હતો. તેમની આંખો નિસ્તેજ લાગતી હતી. તમને કશી અસ્વસ્થતા જણાય છે? થોડી વારે શકુંતલાએ જાણે બંને કદી જુદા પડ્યા જ ન હોય તેવા ભાવપૂર્વક પૂછ્યું. દુષ્યંત પ્રત્યે આટલું મમત્વ દર્શાવવામાં શકુંતલાને ગત જીવનની કશી વરગણા રહી જવા પામી હોય તેવું લાગતું નહોતું. આવો પ્રશ્ન શકુંતલા કોઈપણ અસ્વસ્થ દેખાતી વ્યક્તિને સહજપણે પૂછત. આવા મમત્વના વર્તુળમાંથી દુષ્યંતને હદપાર કરવાનું કોઈ કારણ નહોતું. આધ્યાત્મિક વિકાસ સાધનારનો પ્રેમ વ્યાપક બને છે, નાશ નથી પામતો. મારે અસ્વસ્થતા શા માટે હોય? દુષ્યંતે પોતાની શારીરિક નિર્ભરતા દેખાઈ ન આવે તે માટે બળક મદારી બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલું કહેતાય દુષ્યંતનો સ્વર જરા લથડાયો. તે શકુંતલાના ધ્યાન બહાર ન રહ્યો. દુષ્યંત માટે તપ શકુંતલા જેટલું સહજ નહોતું. છેલ્લો ફર આહાર ક્યારે કર્યો હતો? શકુંતલાના સ્વરમાં સનાતન માતૃત્વ ભાવનું વાત્સલ્ય નીતરી રહ્યું. વર્ષો પર્યંત જેણે દુષ્યંતની ઘણી ખરી આવશ્યકતાઓ પૂરી પાડવાની કાળજી રાખી હતી તેને એમની મુશ્કેલી પારખતા સી વાર. ગઈકાલથી પેટમાં કંઈ નાખવાની ઈચ્છા નથી થઈ, દુષ્યંત એકરાર કરતા હોય તેવા ભાવપૂર્વક બોલ્યા. તેમના સ્વરમાં થાક હતો. અત્યારે તો ફર આહાર કરવાની તમારી ઈચ્છા છે ને? શકુંતલાએ મેઘપતિ છંદ ના ભોજનખંડમાં બેઠી હોય તેમ વિનોદ ભર્યા સ્વરે પૂછી રહી. દુષ્યંતના મનમાં કશીક વ્યગ્રતા છે એટલું તે બરાબર સમજી. જરા આગળ કયા પછી હું ફર આહારનો પ્રબંધ કરીશ, તારે અહીંથી કઈ બાજુ જવું છે? દુષ્યંતે વાતને જુદે ચીલે ચડાવવાનો પ્રયાસ કર્યો. સ્વામી, તમને શું થઈ ગયું છે? મારે તમારાથી જુદી દિશાએ જવું નથી. તમે જવાના હો તે જ બાજુએ મારે જવું છે, અને તે પણ અહીં તમારી સાથે ફર આહાર કર્યા પછી. શાકુંતલાએ અધિકારપૂર્વક કહ્યું. શાકુંતલા બરાબર સમજી કે દુષ્યંતનો નિર્વેદ બંનેના પ્રયાણ માર્ગ ફંટાયા હોય તેનું પરિણામ હતું. આપણને સંન્યાસ ધારણ કરનારાને આવી મમતા ન શોભે. આપણો ધર્મ વૈરાગ્ય આપણે નવી પરિસ્થિતિથી ટેવાવું પડશે. દુષ્યંતે સંન્યાસીના સામાન્ય ધર્મની યાદ આપી પોતે સંન્યસ્ત ધર્મના પાલનમાં નબળા સાબિત થયા એમ તેઓ સમજ્યા હતા. સ્વામી, સંન્યાસીએ મમતા માત્રની ભસ્મ કરી એ ધોરી પી જવી જોઈએ એવું તમે સમજ્યા હો તો સાચું નથી સમજ્યા. મમતાને અગ્નિમાં ન પધરાવાય. સંન્યાસીની મમતા વ્યાપક બનવી જોઈએ, તેમાં જીવ માત્રનો સમાવેશ થવો જોઈએ. મારી મમતા આ રીતે સમતાના ક્ષેત્રમાં વ્યાપક બને ત્યારે તમારો તેમાં સમાવેશ ન હોય એ સંભવિત નથી. શકુંતલાએ સંન્યસ્તની નવી વ્યાખ્યા બાંધી. સંન્યસ્ત એટલે શુષ્ટતા નહીં પણ પોતાના પ્રેમનો ફલક વિસ્તૃત કરતી અવસ્થા એમ તેણે પ્રતિપાદિત કર્યું. શકુંતલા, સંન્યાસીનો પ્રેમ આસક્તિમાં પલટાઈ જવાના ભયસ્થાન ઓછા નથી. આપણે તેનાથી ખાસ ચેતતા રહેવું જોઈએ. દુષ્યંતે ચીલા ચાલુ સંન્યસ્તની વાત કરી. સ્વામી, આટલા વર્ષે આપણો પ્રેમ અને આસક્તિ વચ્ચેનો ભેદ ન સમજી શક્યા હોઈએ તો આપણી વર્ષોની સાધના અર્થહીન કર્મકાંડ હતી, અને તેથી તેમાં કશીક મૂળભૂત ખામી રહી જવા પામી છે એમ સમજવું. શકુંતલા આ પથથી પરિચિત હોય તેવા અધિકારપૂર્વક બોલી. દુષ્યંતના આગ્રહ છતાં શકુંતલા તેમનાથી અર્ગી ન થઈ. એકવાર છૂટા પડ્યા પછી બંને અનાયાસે પાછા ભેગા થયા. એમાં શકુંતલાને ઈશ્વરી સંકેત લાગ્યો હતો. દુષ્યંત શકુંતલાએ સાથે બેસી ફર આહાર કર્યો, પોતાના ગત જીવનની નિરાતે વાતો કરી, ભાવિ જીવનના થોડા સ્વપ્ન ઘડ્યા. શકુંતલા આ નિરાતની પરોમાં એટલી કુશળતાપૂર્વક વાતો કરતી હતી કે દુષ્યંતના મનનો નિર્વેદ મારી અટાવવા માટે સફળ થઈ. શકુંતલા માનતી હતી કે સંન્યસ્ત બળપ્રદ બનાવવાને બદલે પાંગરા બનાવે તો તે પણ જીવનના વિકાસનું પગલું બનવાને બદલે વિકૃતિમાં પરિણામવાની પૂરી શક્યતા છે. બીજે દિવસે દુષ્યંત શકુંતલાએ સાથે પ્રયાણ કર્યું. થોડા કોષના પ્રવાસ પછી તેમણે ગાઢ વનની વચ્ચે એક ઝૂંપડી પર્ણકુટી જોઈ. એ પર્ણકુટી હતી તો નાની સરખી, પણ અરણ્યના વાતાવરણ સાથે તાલ મિલાવતી હોય એવી તે સુંદર લાગતી હતી. શકુંતલા અને દુષ્યંતને કોઈ દેખીતા પ્રયોજન વિના એ પર્ણકુટીનું આકર્ષણ થયું. એ ઝૂંપડી જાણે તેમને સંદેશ આપતી હતી કે સંન્યસ્ત લીધું એટલે માનવ સંપર્ક સર્વથા ત્યજી દેવો તેવું નથી. ઈશ્વરે માનવને સ્વભાવથી સામાજિક પ્રાણી નિર્મ્યો છે. તેને ગાઢ જંગલમાં એકાંતમાં પણ કોઈ વ્યક્તિ મળે તો તેની મૈત્રી કરવાની ઈચ્છા થાય છે. સંન્યસ્ત ધારણ કર્યું હોય તો પણ શકુંતલા દુષ્યંત કો અદ્રષ્ટ શક્તિના પ્રતાપે ખેંચાતા હોય તેમ એ રમણીય પર્ણકુટી તરફ ચાલ્યા. પર્ણકુટીની નજીક પહોંચ્યા ત્યારે બંને ત્યાંના વાતાવરણમાં પ્રસન્નતા મહેકી રહી હોય તેવી લાગણી થઈ. એ સાદી એવી ઝૂંપડી તેમને પ્રેરક લાગી. સ્વામી, અહીંના વાતાવરણમાં ઉમંગ ઉભરાતો હોય એવું નથી લાગતું? શકુંતલા આ પ્રશ્ન પૂછતી વખતે વાતાવરણ પીતી હોય તેવો ભાવ અનુભવી રહી. વૃદ્ધ શકુંતલા માટે આ નવો સુખદ અનુભવ હતો. હા, સૂર્યના તાપમાં ઝાકર ઉડી જાય તેમ મારા મનમાંથી ગ્લાનિ અદૃશ્ય થઈ ગઈ. દુષ્યંતે પ્રસન્નતાપૂર્વક કહ્યું, પોતાના મનમાં જ્ઞાની હતી એટલી વાત તો તેમણે સ્વીકારી. ચોમેરના વાતાવરણને આટલું પ્રેરક અને મંગળ બનાવી દે તેવી કોઈ વિભૂતિ આ પર્ણકુટીમાં રહેતી હશે. શકુંતલાએ વાતાવરણની પ્રસન્નતાનું ઉગમસ્થાન જાણવાની ઇંતેજારી દર્શાવી. આ તો નાગાધિરાજ હિમાલય છે, અહીં સિદ્ધ તપસ્વીઓની શી ખોટ. પર્ણકુટી પાસે જશું એટલે બધી ખબર પડશે, દુષ્યંતે અહોભાવપૂર્વક કહ્યું. વાતો કરતાં બંને પર્ણકુટી પાસે પહોંચ્યા ત્યારે વૃદ્ધ શકુંતલાએ એકાએક હર્ષગેલી બની ગઈ હોય તેમ કિશોરીની છટાથી દોડી. જાણે વાર્ધક્યને યૌવનનો અવતાર આવ્યો. શકુંતલા દોડતી જઈને ઝૂંપડીમાં બેઠેલી વૃદ્ધ વ્યક્તિને ભેટી પડતા બોલી, પિતાજી. પુત્રી, મહર્ષિ વિશ્વામિત્ર પણ એટલા જ ભાવપૂર્વક શકુંતલાને નાના બાળકની જેમ ગોદમાં લેતા બોલ્યા. સદાય ધીર ગંભીર શકુંતલાનો લાગણીનો આવો ઉભરો જોઈ દુષ્યંત પરભર સા આશ્ચર્ય જોતા ઊભા રહ્યા.